මීළඟට ගරු චාමර සම්පත් මැතිතුමා ඔබතුමාට විනාඩි 9ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනේ මන්ත්‍රීතුමියනි, දැන් කතා කරන්නේ සුරාබදු ආඥා 52ක් සම්බන්ධව. මම හිතන්නේ මේ පාර්ලිමේන්තුවේ උදේ ඉඳන් කතා කරේ හැමෝම සුරාබදු සම්බන්ධව. සුරාබදු සම්බන්ධව කතා කරනකොට අද සුරාබදු බලපත්‍ර නෙමෙයි, සුරාබදු බලපත්‍ර දීමවත් සුරාබදු බලපත්‍ර කැන්සල් කිරීමවත් නෙමෙයි රටේ ආර්ථිකය දියුණු කරන්න වැඩිලා තියෙන්නේ. බිලියන 50ක පාඩුවක් තියෙනවා මේ සුරාබදු නැත්තම් මත්ද්‍රව්‍යවල ඉහළ යාම නිසා. මොකද මිනිස්සු දැන් කසිප්පු වලට ඇබ්බැහි වෙලා තියෙනවා. මම දිගින් දිගටම කිව්වා පාර්ලිමේන්තුවේ හැමදාම කිව්වා, මම අද අවසාන දවස තමයි මේ ගල් බෝතලය ගැන අදත් මම කතා කරන්නේ. හැබැයි මම කියපු එක දැන් පොඩ්ඩක් තේරුම් ගිහිල්ලා තියෙනවා. පෞගිය දවසක ආණ්ඩු පස්සේ රැස්වීමේදී ජනාධිපතිතුමා ඒ ගැන දැන් අවධානය යොමු වෙලා තියෙනවා. බිලියන 280ක් රාජ්‍ය සේවකගේ දීමනා, බිලියන 280ක් රාජ්‍ය සේවකගේ දීමනා ගෙවන්න අඩුයි කියලා කිව්වා දා මුදල් අමාත්‍යාංශයේ ලේකම්. හැබැයි බිලියන 50ක පාඩුවක් තියෙනවා මේ අධික ලෙස මත්පැන් ඉහළ යාම නිසා සාමාන්‍ය කම්කරුව සාමාන්‍ය ජනතාව පාවිච්චි කරන මේ ගල් බෝතලේ නිසා. ලක්ෂ 170ක් ඡන්දදායක ඉන්නවා. මම විශ්වාස කරනවා ලක්ෂ 60කට වැඩි ප්‍රමාණයක් ඇඟේ අමාරුවට, හිතේ අමාරුවට, දුකට, මොකට හැම දෙයකටම බිරිඳගේ ප්‍රශ්නවලට නැත්තම් තියෙන ප්‍රශ්නයක් निराකරණය කර ගැනීම සඳහා මේ රටේ වැඩ කරලා මහන්සි වෙලා හේනේ කුඹුරේ ගොවිපොලේ කර්මාන්ත ශාලාවේ අනිකුත් සියලුම ආයතනවල වැඩ කරන අයට තියෙන එකම දේ තමයි පුංචි සාහනයක් ඇරියට තියෙන්නේ මේ ගල් බෝතලේ විතරයි. නමුත් අද වෙනතුරු මේ අධික මිල නිසා සෑහෙන්න කසිප්පු නැත්තම් හොර මත්පැන් වැඩි වෙලා තියෙනවා රටේ. මේ වෙනකොට මන් දන්න විදියට 50කට වැඩි සහෝදරයන්ගේ ජීවිත නැති වෙලා තියෙනවා. දඹුල්ලේ නැති වුණා, ඒ වගේම කළුතර දිස්ත්‍රික්කේ බණ්ඩාරගම නැති වුණා. මේ ඊළඟට පෞගේ දවසක මුහුදේ තිබිලා බෝතලයක් අහුලගෙන බීලා ජීවිත පහක් අහිමි වුණා. මේ ඔක්කොටම මේ හේතුව තමයි අධික මිල නිසා තමයි. ඒ නිසා මම මේ වෙලාවේදී යෝජනා කරනවා මට ආරංචි වුණා IMF එක්ක කතා කරන්න ඕන. IMF එකත් එක්ක කතා කරලා බදු අඩු කරන්න කියලා. IMF එකත් එක්ක කතා කරලා බදු අඩු කරන්න දෙයක් නැහැ. IMF එකත් මෙතන ඉන්නවා. මං හිතන විදිහට අපේ මුදල් අමාත්‍යාංශයේ පිළිබඳ නැත්නම් ආයෝජන ප්‍රවර්ධන රාජ්‍ය අමාත්‍ය දෙනුම් අමනුගම ඇමතුමා IMF එකත් කතා කරන්න ඕනේ නැහැ. දැන් එතනෝල් සවුත් අප්‍රිකාවේ රුපියල් 20ට ගේන්න පුළුවන්. එතනෝල් තියෙනවා සවුත් අප්‍රිකාවේ දැන් ලංකාවේ රුපියල් 20ට ගේන්න. රුපියල් 20ට ලංකාවට ගෙනල්ලා දෙන්න පුළුවන් එතනෝල් රුපියල් 20ට. හැබැයි ඒ එක්ස්පෝර්ට් කරන්න නැති හේතුව නිසා තමයි අද අධික මිලකට සෙවනගල පැල්වත්ත ඇතිමොලේ කියන කර්මාන්ත ශාලාවල එතනෝල් මිල සීග්‍රයෙන් ඉහළා දාලා තිනවා. රුපියල් 1000කට වැඩි මිලකට ඉහළා දාලා තිනවා. ඒ රුපියල් 1000 අඩුවෙන් ගත්තා නම් මං හිතනවා රුපියල් 750 800ක් අඩු කරගන්න පුළුවන් වෙනවා. කියන්නේ
අදමා ඒක නෙමෙයි ප්‍රධාන හේතුව. දැන් ඒ මිලත් බොහොම පහලට දාලා තියෙනවා. දැන් අද 575ට තමයි විකුණුනේ. දැන් හැබැයි ඔබතුමා බැලුවොත් 800 900ට විකුණන කොටත් ඒ ගානටමයි විකුණන්නේ. 500ට දුන්නත් ඒ ගානටමයි විකුණන්නේ. 400ට දුන්නත් ඒ ගානටමයි විකුණන්නේ. මේක අඩු කෙරුවයි කියලා නිෂ්පාදකකින් අඩු කරන්නේ නැහැ. දැන් මේකට අපි ක්‍රියාමාර්ගයක් ගන්න ඕනේ අතන.
ගරු ඇමතුමා, ඔබතුමාගේ යටතේ තියෙන්නේ තිබ්බේ කලින් දැන් නම් පල්වත්ත සෙවන ගල නැහැ. මං හිතන්නේ තියෙනවා නම් ඔබතුමා ඒ ආයතන වලට විකුණනවා නම් 1900ට දෙනවා නම් 400ට දෙනවා නම් 500ට දෙනවා නම් එතනෝල් මිල 500ක් අඩු වෙනවා නම් රජයේ දැනගන්න ඕන, මුදල් අමාත්‍යාංශයේ දැනගන්න ඕන රුපියල් 500කින් එතනෝල් අඩු කරනවා නම් පැල්ලත්ත සෙවනගල ඇතිමොලේ කියන කර්මාන්තාලාවල රුපියල් 500කින් අඩු කරන්න. අය අපේ ආණ්ඩුවට බාධාවක් නැතුව ආණ්ඩුවේ බදු කපන්න නැතුව IMF එක සාකච්ඡා නොකර රුපියල් 700කින් අඩු කරන්න පුළුවන්. මන් දන්න විදියට තව රුපියල් 300කට විතර බස්සන්න ඔබතුමාලගේ ආයතනයේ තියෙන එතනෝල් රුපියල් 20යි සවුත් අප්‍රිකාවේ. ලංකාවට ගේන්න පුළුවන් රුපියල් 15ට සවුත් අප්‍රිකාවේ තියෙන රුපියල් 20කක් වියදමකට අද ගේන්න පුළුවන්. එහෙමනම් මම කියන්නේ එක්ස්පෝර්ට් කරන්න අවසරය දෙන්න ඕන. එක්ස්පෝර්ට් කරන්න අවසරය දුන්නොත් සෑහෙන ප්‍රමාණයකට මේක අඩු කරගන්න පුළුවන්. මොකද අපිට වැඩක් නැහැ. අපිට ඕනේ පැල්ලත්ත දියුණු වෙන්න ඕනේ. ඒක වෙනම කතාවක්. නමුත් මිනිසුන්ගේ ජන ජීවිතය තාරස්සා වෙන්න ඕන. ජන ජීවිතේට මේක පාරක් වෙලා තිනවා. ඒකම කියන්න ඕන මම මේ වෙලාවේදී. දැන් සමහර අය මේ දවස්වල කතා කරනවා මේ උසාවි ගිහිල්ලා තිනවා මේ බලපත්‍ර දෙනවා කියලා. හැබැයි අපි දන්නවා ප්‍රේමදාස මහත්තයා කාලේ ජම්පටා වීදියේ ඊළඟට වේල වීදිය කෙසෙල් වත්ත පිට කොටුව කොටුව එක්ක එක්ක බාර් එකකටවත් ලයිසන් තිබ්බේ නැහැ ප්‍රේමදාසගේ කාලේ කොළඹ මැද තිබ්බ එක්ක බාර් එකකට ප්‍රේමදාස මහත්තයා කාලේ කිසිම ලයිසන් එකක් නැහැ පොය දවසටත් ඇරලා තිබ්බා මට ඒ කාලේ අවුරුදු 22ක් විතර වෙනවා මහත් ගිහිලා බීලා තිනවා ඒ වගේ තැන් වලින් ජම්පටා වීදිය වේල වීදිය කෙසෙල් වත්ත ඔය ආවට තිබ්බ කිසිම බාර් එකකට ලයිසන් තිබ්බේ නැහැ ඒ කාලේ හැබැයි දැන් නීතියානුකූල ලයිසන් එකක් දීලා නීතියානුකූලව ලයිසන් දීපු අයටත් දැන් උසාවියෙන් නවත්තනවා නීතියානුකූල ලයිසන්ස්. එහෙනම් මම කියන්නේ විපක්ෂ නායකතුමා දන්නා විපක්ෂ නායකතුමා ගල් දන්නේ නැහැ පොල් දන්නේ නැහැ. විපක්ෂ නායකතුමා ගල් දන්නේ නැහැ පොල් දන්නේ නැහැ. හැබැයි ලාල්කාන්තලම් දන්නවා ගලුත් දන්නවා පොලුත් දන්නවා ඔක්කොම දන්නවා ලාල්කාන්ත පාර්ලිමේන්තුවේ නැහැ. ඒ නිසා ඒකත් මම මේ වෙලාවේදී කියන්න ඕන. විපක්ෂ නායකතුමා දන්නේ නැහැ. හැබැයි විපක්ෂ නායකතුමාගේ තාත්තලම් දන්නවා. ජම්පඩා වීදිය වේල වීදිය ඈ කෙසෙල් වත්ත ඔය ඔක්කොගෙම ලයිසන් නැතුව තමයි ඒ කාලේ බඩු වික්කේ. හැබැයි දැන් ලයිසන් දීලා වික්කා. හැබැයි උසාවියේ අධිකරණේ මං කියනවා අධිකරණයට අත තියන්න පුළුවන් ඒවත් තියෙනවා බැරි ඒවත් තියෙනවා. මේ නීති සම්පාදනය කරන්නේ
ඔබතුමාට තව විනාඩි දෙක කාලයක්.
නීති සම්පාදනය කරන්නේ පාර්ලිමේන්තුව. එහෙමනම් පාර්ලිමේන්තුව බලයත් අධිකරණයට දෙන්න. හැබැයි මම විපක්ෂයටත් කියනවා ඕගොල්ලොත් කවදාරි ආණ්ඩුවට එයි. හැබැයි ආණ්ඩුවට ඇවිල්ලා හැමදාම ආණ්ඩුවේ ඉඳගෙන වැඩ කරන්න යනකොට තමයි ඕගොල්ලෝ අමාරු වෙන්නේ. හැමදාම හැම එකනම මේ උසාවියට මැදිහත් වෙලා මේ උසාවියට මං උසාවි අධිකරණයට කියනවා හැමදේම මම අධිකරණයේ මැදිහත් වෙලා මේ බාර් ලයිසන් එකක් දුන්නත් අධිකරණයට වෙනත් මොනවා හරි දුන්නත් අධිකරණයට මේක හැම එකක්ම අධිකරණයට ගිහිල්ලා අධිකරණයේ විසඳන්න ඕනේවත් තියෙනවා පාර්ලිමේන්තුවේ. එහෙමනම් පාර්ලිමේන්තුවක් වැඩක් නැහැ. මේ දේශීය විදිපා වැඩක් නැහැ. මේ දේශීය විදිපානේ වියදම් කරන සල්ලි දෙන වාහන යාන වාහන කෝටි ගණන් බිලියන ගණන් මුදල් වියදම් කරන එක අපරාධයක්. ජනතාවට හැමදේම අධිකරණයට කියලා විසඳගන්න පුළුවන්. මොනවා හරි තිබ්බොත් එහෙම හැම එක්කෙනාම දුවන්නේ උත්සගෙන අධිකරණයට. ඒක ඒකත් අපි කියන්න ඕන. එහෙනම් මෙතන නීති සම්පාදනය කරලා නීති හදන තැන මෙතනින් බැරි දේවල් තියෙනවා. මෙතනින් අසාධාරණයක් වෙනවා නම් ඒවා අධිකරණයට විසඳන්න පුළුවන්. ඉතින් ඒකත් මම මේ වෙලාවේදී කියන්න ඕන. ඉතින් ඒ නිසා මම තවදුරටත් කියනවා මේ අපි අපේ උසුරාබදු වලින් බිලියන 50කට වැඩි පාඩුවක් දැනට තියෙනවා. මොකද හේතුව 2023 2022 අපේ ගරු ඇමතුමා රාජ්‍ය ඇමතුමා 2022 2024 අරන් බලන්න බිලියන 50ක පාඩුවක් තියෙනවා මේ වැඩි කරපු ගානේ හින්දා. සමේවා IMF එක නෙමෙයි ගොයියට හරි පැහැදිලි කරන්න. ගණන් ඉලක්ක නැතුව IMF එකට කියන්න. මේ රටේ මේ ගල් බෝතලේ බොන මිනිස්සු බොහොම අමාරුවෙන් මේ ගල් බෝතලේ බොන මිනිස්සු ඉන්නේ. හැබැයි මම එකක් කියනවා. ලක්ෂ 60කට වැඩිය ඡන්දදායකෝ මේ ගල් බෝතලේ පාවිච්චි කරන අය ඉන්නවා. ඒ අයගේ ඡන්ද රැන් ඊළඟ මාස දෙකේ තුනේදී ඉල්ලගෙන එයි ඈ ගල් ටිකක් දෙයි මාසෙකට ගල් පොඩ්ඩක් දීලා එහෙම නැහැ. මම කියන්නේ එහෙම නෙමෙයි. අපේ පළාතේ රටේ ඉන්න මිනිස්සු මොකද නැත්තම් සුරාබදු මං කියන්නේ සුරාසල් වහන්න. එහෙම බැරි නම් සුරාසල් වැවුවට අපිට
පස්සේ කාලය අවසන්යි කරුවන්
තුමා. එනිසා සුරාසල් තියෙන අයට මං ඉල්ලීමක් කරනවා මේ ගල් බෝතලේ අඩු කරන්න අහිංසක මිනිසුන්ගේ බීම අඩු කරන්න ඕනේ. මොකද අඩු කරන්න පුළුවන් කමක් තියේදී තමයි මේ අඩු කරන්නේ නැත්තේ. රුපියල් 1000කින් 1200කින් 1300කින් අඩු කරන්න පුළුවන්. අඩු කරොත් බලන්න ලබන අවුරුද්දේ අයවැයට බිලියන 50ක් මේ අවුරුද්දේ 2024ට වැඩිය ලාභ ගන්න පුළුවන් කියන එක මම මේ අවස්ථාවේදී කියනවා ආණ්ඩුවට. ආණ්ඩුවට හොයා ගන්න පුළුවන් තරම් හොයා ගන්න ඕන අපි. ඒක දැන් අපි කියන්නේ බිලියන 280ක් රජයේ සේවකයන්ගේ වැටුප් වැඩි කිරීමට ඕන කියලා බිලියන 280 හොයා ගන්න පුළුවන්. බිලියන 50ක් එතනින් හොයා ගන්න පුළුවන්. එතකොට තව අපිට බිලියන 230යි හොයන්න තියෙන්නේ. හොයන්න පුළුවන් දේවල් හොයන්න නැතුව අපි මේක මං කියන්නේ ඒකෙන්දා සුරාබදු ලයිසන් එකක් දුන්න කියලා ඒක නතර කරන්න උසාවියට ඇතියන්නේ නැහැ. සුරාබදු දෙන්න ඕනේ අපේ ආණ්ඩුවේ බදු එකතු කරන්න ඕනේ නම් බදුත් එකතු කරන්න අපි උසාවියට.
අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමා.
මොනාවක් නැහැ. එහෙමනම් එහෙම ගියමින් මගේ කතාව නවත්වනවා. ස්තුතියි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මේ ළඟට ගරු වෛද්‍ය උපුල් ගලප්පති වැක්තුමා ඔබතුමාට විනාඩි 6ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි මන්ත්‍රීතුමනි. මම හිතන්නේ ආණ්ඩුවේ සුභාරංචිය ජනාධිපතිතුමාගේ සුභාරංචිය ගත්තනම ලොප් වෙන වෙලාවක විපක්ෂ නායකතුමා ඇතුළු අපේ සමග ජන සන්ධානයේ නම් සුභාරංචි දවසින් දවස එනවා. ඒකදී 2022 ජූලි 20 ජනාධිපතිවරණයට ඉදිරිපත් වුණු ඩලසල්හා පෙරමැතිතුමා ප්‍රමුඛ අපේ චරිත හේරත් මැතිතුමා ගුණපාල රත්නසේකර මැතිතුමා ලලිත් තෙල්ලාවල මන්ත්‍රීතුමා ඇතුළු හොරු නොවන අවංක කෘතාස්ත දේශපාලඥයෝ දැන් අපේ සන්ධානයට එකතු වෙමින් පවතිනවා. ඒ වගේම මම ආරාධනා කරනවා මේ පාර්ලිමේන්තුවෙත් ආණ්ඩුවේ ඉන්න අවංක හොරු නොවන දූෂිත නොවන දේශපාලඥයන්ට මේ ජයග්‍රාහී ගමට එක්වන්න කියලා. ඒ වගේම මේ පාර්ලිමේන්තුවේ පිටත ඉන්න ඒ අවංක දේශපාලඥයන්ටත් මම ඒ ආරාධනාව කරනවා. ඒ ආණ්ඩුවේ සුභාරංචිය ගත්තනම ලොප් වෙද්දී මං හිතන්නේ මේ අද දවසේ සුරාපතු පනත අපනයන ආනයන පනත අතුරු පනත් ගැනද කතාවෙන්. ඒ වගේම මම හිතන්නේ අද දවසේ දන්නවා මෙතන කියවුනේ බාර් ලංකාව පුරා පහුගිය මාස 6ක ඇතුළත 1000කට වැඩිය අලුතෙන් මේ බලපත්‍ර නිකුත් කරලා තියෙනවා. හැබැයි මේ වයින් ආදායම ගන්න විදියක් ගැන ඩිජිටල් කරණයක් ගැන මේ සුරා නිෂ්පාදකයන් මත්පැන් නිෂ්පාදකයන් 26 දෙනා ඉන්නේ ලංකාවේ අඩුම ගානේ තාම ඩිජිටල් කරන එකට ලක් කරලා නැහැ. මත්පැන් විකුණන බාර් වයින් ස්ටෝස් ඩිජිටල් කරන එකට ලක් කරලා නැහැ. අද සාමාන්‍යයෙන් ගත්තොත් එහෙම සාමාන්‍ය අඩුම ගානේ සුපිරිවෙන්සල් සංකීර්ණයක් වුණා පොඩි සුපිරිවෙන්සලක් ගත්තත් ඒකත් ඩිජිටල් කරන එකට ලක් වෙලා තියෙද්දි තාම සුරාපද්ද දෙපාර්තමේන්තුව මේවා ඩිජිටල් කරන එක ලක් කරන්නේ නොකරන්නේ ඇයි කියලා අපි දන්නේ නැහැ. හැබැයි එහෙම බදු එකතු කරන්න උමනාවක් නැතුව එහෙම නවීන තාක්ෂණයකට නොයා මං හිතන්නේ අපේ බදු ආදායම අතිශයින් පහළ ගිහිල්ලා තියෙනවා. ඒ වගේම හොර මත්පැන් ලංකාව පුරාම මං හිතන්නේ මේ විශාල ප්‍රමාණයෙන් අද ගියොත් එහෙම වයින් ස්ටෝස් එකකට මං හිතන්නේ හොර මත්පැන් විශාල ප්‍රමාණයක් තියෙනවා. ඒ නිසා මේවා නවීන තාක්ෂණයත් එක්ක ඉස්සරහට යන්න ඕනේ කියලා මම සුරාපද්ද දෙපාර්තමේන්තුවට මතක් කරනවා. අපි කෝප එකේදී ඉතාමත්ම කාරුණික එතුමාලාට මතක් කරනවා මේවා. නමුත් ඒවා සිද්ධ වෙන්නේ නැහැ. මේ බාර් වැඩි වෙද්දි හැබැයි අපේ රටේ දුප්පතුන්ගේ ප්‍රමාණය 50%කින් වැඩිලා තියෙනවා. පවුල් 154න් 127කට වැඩිය දරිද්‍රතාවයේ රේඛාවට යටින් ඉන්නේ. ඒ කියන්නේ වේලක් දෙකක් කාලා තමයි ජීවත් වෙන්නේ. ඒ වගේම පවුල් 110ක් ගිය අවුරුද්දේ ලයිට් කපලා තියෙනවා. මේක අවුරුදු 10ටම 110යි තිබුණේ. පවුගේ අවුරුදු 10ටම. අපේ 2023 වර්ෂයේ 110ක් කපලා තියෙනවා ලයිට්. මේ මාස තුනේ මේ අවුරුද්දේ මාස තුනේ 160,000ක් කපලා තියෙනවා ලයිට්. සුළුහා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයෝ 150,000කට වැඩිය තමන්ගේ ව්‍යාපාර නවත්තලා නිෂ්පාදනය කරන්නේ නැහැ. කර්මාන්තශාලා නවත්තලා. මේ හරහා 105,000කට වැඩිය රැකියා හිමි වෙලා තියෙනවා. ඒ වගේම ණයබර මේ ඔක්කොම වෙද්දී මේ රටේ අපේ වැල් පාලමෙන් එගොඩ කරන්න ආපු අපේ ජනාධිපතිතුමා සුභාරංචි කියාගෙන ආපු ජනාධිපතිතුමාගේ මේ පාලන කාලය තුළ ගිය අවුරුදු විතරක් ඩොලර් බිලියන 83ක් අපි ණය තිබිච්ච එක ඩොලර් බිලියන 100 දක්වා වැඩි වෙලා තියෙනවා. ඒ වගේම එතුමා මේ කිරිබත් කෑවේ මම නම් හිතන්නේ අමුවෙන් කිරිබත් කෑවද කොහෙද? මොකද
117 විනාඩි දෙක කාලයක්
තියෙනවා. මට විපක්ෂෙන් තව විනාඩි දෙකක් දෙනවා. මේ ඒ වගේම 117ක් ණය ප්‍රතිහුගත කරන්න ඇවිල්ලා 117ක් ණය ප්‍රතිහුගත කරලා එතුමා කිරිබත් කෑවා. මම හිතන්නේ එතුමා අමුවෙන් තමයි කිරිබත් කෑවේ. 183ක් එහෙම් පිටින්ම තියෙනවා තා ප්‍රතිහුගත කරන්න. ඒ වගේම හුලම් විදුලි බලාගාරයේ අදානි සමාගමට දීලා ඩොලර් බිලියන 1.14ක් අවුරුදු 20කදී අපිට නැති වෙනවා. මේක එතුමා ඒ කාලේ යහපාලන ආණ්ඩුව කාඩේ මේ මොකද මහ බැංකු මහමංකොල්ලය විලත් එතුමා මේ රටට අහිමුනේ ඩොලර් මිලියන 11යි. මේ හරහා අදානි සමාගමේ හුලම් විදුලි බලාගාරයේ හරහා ඩොලර් බිලියන 1.14ක් අවුරුදු 20කදී අහිමි වෙනවා. ඒ නිසා එතුමා වැල් පාලමෙන් එගොඩ කරන්න මේ ජනතාව දැන් ඉන්නේ ඡන්දයක් එනකම්. මේ ඡන්දය මොකක් වුණත් ජනතාව පිළිගන්නවා. දැන් ජනාධිපතිවරණේ 16න් පස්සේ මේ නාම යෝජනා දෙන්න නැත්නම් ප්‍රකාශයට පත් කරන්න මැතිවර කොමිසමට බලය යනවා. මේ අතරතුරේදී අපේ වැල් පාලමෙන් එගොඩ කරන්න කියලා ආපු ජනාධිපතිතුමා පළාත් පාලන මැතිවරණය අපිට අහිමි කරා. මැතිවරණයක් නැtei කිව්වා. මැතිවරණයක් තියෙන්න ඕනේ පවත්වන්න කියලා කිව්වා. දැන් අපිට තේරෙනවා මේ ටයිටන් නැමේ වරායට ගොඩ ගැහුවයි කිය ගොඩ ගත්තයි කියලා මේ එකේ කපිතාන් විදියට ජනාධිපතිතුමා කියනවා. දැන් මං ටයිටනික් නැව වරායට හොඳට නිරුපද්‍රිතව ගෙනාවයි කියලා. එතුමා දන්නේ ටයිටනික් නැව ගිලිලා දැන් මේ ඒකේ නඩබුන් තියෙනවා මූදේ පතුලේ. එතුමා ඒක දන්නේ නැහැ. ඒ නිසා අපි කියනවා එතුමා මේ 83 ආ විවස්ථාවේ වදන්තිය වෙනස් කරන්න කියලා දැන් අලුත් නාඩගමක් පටන් අරන් දිරෝ කැබිනට් මණ්ඩලයේ අනුමැතියට ගෙනල්ලා ඒක දැන් පාර්ලිමේන්තුවට ගේන ලහිලහියේ සූදානම් කරනවා. මේ සූදානම් කරන්නේ මොකද්ද? ඒක පැහැදිලිව කියනවා 3/2 බලයකුත් ජනමත විචාරණයකුත් ඕනේ කියලා මේක වෙනස් කරන්න. හැබැයි මේ ජනමත විචාරණයක් මේ අස්සේ ජනාධිපතිවරණයක් තියෙන අස්සේ මෙතුමා ගේන්න හදන්නේ මේ ජනාධිපතිවරණයත් අර පළාත් පාලන මැතිවරණය වගේ හංගන්නද? නිසා අපි ජනාධිපතිතුමාට කියනවා පැහැදිලිව ඔය වගේ විවස්ථා ජෙල් මාට් දාලා මේ එන ජනාධිපතිවරණය මේ ජනතාවගේ ජනතා පරමාධිපත්‍ය මේ මැන බලන මේ මැතිවරණය මේ හංගන්න ලෑස්ති වෙන්න එපා ඔබතුමා. එනිසා මේ රටේ ජනතාව පුලමුඩා බලා සිටින්නේ මේ රටට ආදරේ අවංක දේශපාලඥයෙක් අවංක පිරිසකට මේ රට බාර දෙන්න. නිසා ඔබතුමා මේ විවස්ථා ගැට දාලා මේ 83 ආවගන්තිය මේක වෙනස් කරන්න දෙයක් නෑ. ශ්‍රේෂ්ඨාධිකරණයේ තුම්පාරක් ශ්‍රේෂ්ඨාධිකරණයේ මතය කියලා තියෙනවා. නිසා අවුරුදු 6-5 කරන එක මේ හදිසිය කරන්න ඕනේ නෑ. මේ හදිසිය කරන්න යන්නෙම ජනාධිපතිතුමා මම හිතන්නේ එතුමාගේ යටිහිතේ තියෙනවා. මේ කැබිනට් මණ්ඩලෙත් ඒව හොඳට දන්නවා. මේ දැනගෙන මේ
කරන්නේ
රටේ ජනාධිපතිවරණය හංගන්න. ඒ නිසා මම කියනවා මම අපට තත්පරයක් දෙන්න. මේ මම කියනවා ජනාධිපතිතුමාට සහ කැබිනට් මණ්ඩලයට මේ වගේ විවස්ථා විරෝධී වැඩ මේ ජනාධිපතිවරයා කල් දාන වැඩ කරන්න එපා. ඒ නිසා ජනතාව පුළුපුටා බලන් සිටිනවා ජනාධිපතිවරණයක් එනකන් මේ රටේ රටට ආදරේ මිනිස්සෙක් ජනාධිපති කරගන්න. බොහොම ස්තුතියි.
ස්තුති ගරු මන්ත්‍රීතුමා. මේ ළඟට ගරු විලේන්ද්‍රන් මැතිතුමා ඔබතුමාට විනාඩි 8ක් කාලයක් තියෙනවා.
ගෞරව සභිකි තලමේ දාංගම රූපිනර් අවර්களே இன்றைய வரி விலக்கு சம்பந்தமான இந்த விவாதத்திலே குறிப்பாக நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற மட்டக்களப்பு மாவட்டத்திலே கடந்த காலங்களிலே குறிப்பாக ஒரு புடவை உற்பத்தி வலயத்தை இலங்கையினுடைய முதலாவது மிகப்பெரிய புடவை உற்பத்தி வலயம் சுமார் 10,000 இளைஞ யுவதிகளுக்கு வேலைவாய்ப்பை வழங்கக்கூடிய இந்த புடவை உற்பத்தி வலயத்தை மட்டக்களப்பு மாவட்டத்திற்கு கொண்டு வருவதற்கான முயற்சிகளை மேற்கொண்டாலும் 2016-17-18-19களிலே குறிப்பாக 20கள் வரை அதை நடைமுறைப்படுத்த முடியாத அளவுக்கு சில காணி மாஃபியாக்கள் குறிப்பாக தளவாய் ஐயங்கனி சவுக்கடி குன்னக்குடா கழுவங்கனி இவ்வாறு தமிழ் மக்கள் பூர்மையாக வாழ்கின்ற இடங்களிலே அந்த காணிகளை அபகரிக்கின்ற காணி மாஃபியாக்களால் அந்த இலங்கையின் மிகப்பெரிய புடவை உற்பத்தி வலயத்தை அங்கே ஸ்தாபிப்பது மிகப்பெரிய சவாலாக தடையாக இருந்தது. அந்த நேரத்திலே நாங்கள் பல போராட்டங்களை மேற்கொண்டோம். போராட்டங்களை மேற்கொண்டு காணி அபகரிப்புகளை தடுத்து நிறுத்தி காணி மாஃபியாக்களிடமிருந்து அந்த காணிகளை மீட்டு காணிச்சீர்த்த ஆணைக்குழுவின் உதவியோடு காணிச்சீர்த்த ஆணைக்குழு உத்தியோகஸ்தர்களின் உதவியோடு அந்த காணியை மீட்டு இன்று நாங்கள் 16வது ஒரு போர்ட் ஆஃப் இன்வெஸ்ட்மெண்ட் அதாவது ஒரு மிகப்பெரிய ஒரு புடவை உற்பத்தி வலையை உருவாவதற்கு அந்த காணிகளை வழங்கினோம். சுமார் இன்று 255 ஏக்கர் நிலப்பரப்பிலே இன்று அந்த புன்னக்குடா பிரதேசம் தளவாய் கிராம சேவர் பிரிவிலே புன்னக்குடா பிரதேசத்திலே அந்த தொழிற்சாலை இன்று அமைக்கப்பட்டு கொண்டு வருகிறது. அதற்கான ஆரம்ப கட்ட நிதி 2020களிலே முன்மொழிந்து 21 காலப்பகுதிகளிலே ஆரம்ப கட்ட நிதியாக சுமார் 3,000 மேற்பட்ட மில்லியன் ரூபாய் அமைச்சுக்கு கொண்டு செல்லப்பட்டு கம்யூனிட்டிக்கு கொண்டு செல்லப்பட்டு அதனுடைய அமைச்சரவை அனுமதியோடு அந்த வலயத்துக்காக ஒதுக்கப்பட்டது. குறிப்பாக உட்கட்டமைப்பு வசதிகளுக்காக குடிநீர் மற்றும் மின்சாரம் வீதி கட்டமைப்புக்காக இந்த நிதி ஒதுக்கப்பட்டது. இன்றையவாறு இந்த நிதி ஒதுக்கப்பட்டு இன்று அந்த புடவை உற்பத்தி வலயம் மிக சிறப்பாக செயற்பட ஆரம்பித்திருக்கின்றது. அதனுடைய முதற்கட்டமாக தற்பொழுது சில வாரங்களுக்கு முன்பு ஜே மில்லன் சொல்லப்படுகின்ற ஒரு இந்திய முதலீட்டாளர்கள் தங்களுடைய தொழிற்சாலையை அவர்கள் தொழிற்சாலையை கட்டுவதற்கான வேலை திட்டங்களை ஆரம்பித்திருக்கின்றார்கள். ஆகவே இலங்கையினுடைய மிகப்பெரிய புடவை உற்பத்தி வலயத்தை அந்த நேரம் நான் மிகவும் கஷ்டப்பட்டு போராடி எங்களோடு இருந்த எமது முற்போக்கு தமிழர்கள உறவுகள் அந்த பகுதியைச் சேர்ந்த மக்கள் எமக்கு ஆதரவை வழங்கி என்று சுமார் 10,000 இளைஞ யுவதிகளுக்கு வேலைவாய்ப்பை வழங்கக்கூடிய அந்த தொழிற்சாலையை கொண்டு சென்றோம். அந்த நேரத்திலே
முன்னாள் ஜனாதிபதி முன்னாள் பிரதமருடைய ஒத்துழைப்பு எங்களுக்கு பெரிய அளவில் இருந்தால், அதோடு அப்போதைய அமைச்சர் கௌரவ விமலவீரன் அவர்களும் அதற்கான ஒத்துழைப்புகளை வழங்கினார். அந்த அடிப்படையிலே இன்று அது சிறப்பாக அதுக்கான வேலைத்திட்டங்கள் இடம்பெறுகிறது. பல இந்திய முதலீட்டாளர்கள் பேசிக் கொண்டிருக்கிறோம், பல வெளிநாட்டு முதலீட்டாளர்கள் வந்து செல்கிறார்கள். இன்னும் பல முதலீட்டாளர்கள் வரும்பொழுது 255 ஏக்கர் நிலப்பரப்பிலே நாங்கள் அந்த தொழிற்சாலைகளை உருவாக்கி ஆயிரக்கணக்கானவர்களுக்கு வேலைவாய்ப்புகளை பெற்றுக் கொடுக்க முடியும். அதே நேரத்தில் 2020-21 காலப்பகுதியில் தான் நாங்கள் ஏற்கனவே கௌரவ முன்னாள் பாராளுமன்ற உறுப்பினர் மட்டக்களப்பு பாராளுமன்ற உறுப்பினர் நல்லையா அம்பி அவர்களுடைய முயற்சியினால் கொண்டுவரப்பட்ட காகித ஆலை, இலங்கையினுடைய மிகப்பெரிய காகித ஆலை, 4000 பேர் வேலை செய்த காகித ஆலை, அதை நீண்ட காலமாக இயங்காமல் இருந்தது. அதை கூட நான் அப்பொழுது மாவட்ட அபிவிருத்தி குழு தலைவர் இருந்த காலத்திலே அப்போது முன்னாள் ஜனாதிபதி பிரதமரோடு பேசி, அமைச்சரோடு பேசி, கைத்தொழில் அமைச்சரோடு பேசி அதையும் அந்த நேரத்தில் நாங்கள் மீள செயற்படுவதற்கான வேலைத்திட்டங்களை மேற்கொண்டு இன்றே அந்த காகித ஆலை செயற்படுகின்றது. ஆகவே இன்னும் சுற்றுலாத்துறையை மேம்படுத்தும் வகையிலே புன்னக்குடா என்பது ஒரு சுற்றுலாத்துறைக்கு மிகவும் பிரபலமான ஒரு இடம், அதை இன்னும் நாங்கள் வளர்த்தெடுக்க வேண்டும். அதற்காக மீண்டும் நாங்கள் முதலீட்டு ஊக்குவிப்பு வளையத்துக்காக காணிகளை ஒதுக்க தயாராக இருக்கின்றோம். ஆகவே குறிப்பிட்ட சில காணி மாவியாக்கள் தனிநபர்கள் அந்த காணிகளை பிடிப்பதற்காக இன்று பல போலியான கருத்துக்களை கூறுகிறார்கள் என்றால், அந்த இடத்துல இவ்வாறான தொழிற்சாலைகள் வருமானால் தங்களுடைய காணி அபகரிப்புகளை மேற்கொள்ள முடியாது. ஏனால் கடந்த காலங்களிலே புண்ணக்கூடா என்ற பெயரை கூட மாற்றுவதற்கான நடவடிக்கைகளை மேற்கொண்ட போது அது தடுத்து நிறுத்தப்பட்டது. ஏனென்றால் அது காலகாலமாக புண்ணக்கூடா என்றுதான் இருக்கின்றது. ஏன் சில ஆரம்ப கட்டத்திலே இந்த புண்ணக்கூடா புடவை உற்பத்தி வலயத்தினுடைய பெயரை கூட ஏறாவூர், அது ஏறாவூர் அல்ல, அது ஏறாவூர் அல்ல, தளவாய் ஏறாவூர் பற்றி செங்கலடி பிரதேச செயலக பிரிவுக்குட்பட்ட தளவாய் கிராம சேவர் பிரிவில் உள்ள புண்ணக்குடா. ஆகவே இவ்வாறு வீதியின் பெயரை மாற்ற முற்பட்டார்கள், அதே நேரத்தில் தடுத்து நிறுத்தப்பட்டது. அதுக்கு பிற்பாடு இந்த உற்பத்தி வலயத்தின் பெயரை கூட மாற்ற முற்பட்ட போது அதை கூட நாங்கள் தடுத்து நிறுத்தினோம். ஆகவே இவர்களுடைய நோக்கம் இந்த உற்பத்தி வலயம், புடவை உற்பத்தி வலயம் குறிப்பாக பௌதிய வளத்துக்கும் மனித வளத்துக்கும் பாதிப்பில்லாத இவ்வாறான செயற்பாடுகள் வரும்பொழுது அதை தடுத்து நிறுத்தி அந்த காணிகளை அபகரிக்க வேண்டும் என்பது, அதை ஒருவன் அனுமதிக்க முடியாது. அதே வேளையில் சுற்றாடல் துறை உடைய ராஜாங்க அமைச்சராக இருக்கின்ற அடிப்படையிலே நான் ஒரு விடயத்தை தெளிவாக கூறியிருக்கின்றேன். 2019 April 20 கதிரவழி இலுமினேட்டுக்காக நாம் போராடினோம். அந்த போராட்டத்தை மாவட்ட ரீதியாக தாண்டி பல இடங்களை கொண்டு சென்றோம். அது மாத்திரமல்ல, புல்லுமலை தனி தொழிற்சாலையை நாங்கள் தான் தடுத்து நிறுத்தினோம் போராடி. இவ்வாறு ஏன் கூறுகிறென்றால், இன்று எமது வடகிழக்கு பிரதேசமா இருக்கலாம், எந்த பகுதியா இருந்தாலும் பௌதிய வளத்துக்கும் மனித வளத்துக்கும் பாதிப்பை ஏற்படுத்தக்கூடிய எந்த ஒரு செயற்திட்டத்துக்கும் அனுமதி வழங்க முடியாது. ஆனால் அது பௌதிய வளத்தையும் மனித வளத்தையும் பாதிக்காத வகையில் அது நாட்டு மக்களுக்கு நன்மை பயக்கக்கூடிய எந்த ஒரு வேலை திட்டமாக இருந்தாலும் அதுக்கு அனுமதி வழங்க முடியும். இன்று குறிப்பாக அது ரால் பண்ணையாக இருக்கலாம், கோழி பண்ணையா இருக்கலாம், எந்த பண்ணையா இருக்கலாம், அபிவிருத்தி என்ற போர்வையிலே மனித வளத்தையும் பௌதிய வளத்தையும் பாதிக்கின்ற வகையிலே ஒரு முதலீடை உள்ள கொண்டு வரும் பொழுதோ அது ஒரு பெரிய பாதிப்பை ஏற்படுத்தும். ஆனால் சம்பந்தப்பட்ட அதிகாரிகளுக்கு நாங்கள் தெளிவாக கூறியிருக்கின்றோம், இந்த ரெண்டு விடயத்திலும் கவனம் செலுத்துங்கள். நாங்கள் அபிவிருத்தி என்ற போர்வையில் மனித வளத்தை அளிக்க முடியாது, பௌதிய வளத்தை அளிக்க முடியாது, அவற்றை நாங்கள் பாதுகாக்க வேண்டும். குறிப்பாக நான் பிரதித்துவப்படுத்துகிற மட்டக்களப்பிலே வட்டவாணம் என்கின்ற ஒரு பகுதியில் அமைக்கப்பட்டிருக்கின்ற ரால் பண்ணை, இந்த ரால் பண்ணையிலிருந்து வெளியேற்றப்படுகிற நீர் கழிவினால், அதாவது மாசடைந்த ரசாயனம் கலந்த நீர் கழிவினால் இயற்கையாக மீன்பிடிக்கின்ற பல மீனவர்களுடைய தொழில் பாதிக்கப்பட்டிருக்கிறது. பல ஆயிரக்கணக்கான லட்சக்கணக்கான மீன்கள் செத்து மிதக்கின்ற அவலநிலை அங்கு காணப்படுகிறது. பல போராட்டங்களை மக்கள் தொடர்ச்சியாக முன்னெடுத்துக் கொண்டு வருகின்றார்கள். ஆகவே இந்த வட்டவான் ரால் பண்ணையை இழுத்து மூட வேண்டும் என்ற ஒரு சூழல் அங்கு உருவாக்கிறது. காரணம், அது முறையான விதத்திலே அந்த ரால் பண்ணை செய்ய மேற்கொள்ளப்படவில்லை. நான்மையில் கூட என்னுடைய அமைச்சர்கள் இருக்கின்ற சுற்றாடல் அதிகார சபை உத்தியோகத்தில் கூறியிருக்கின்றேன். இவ்வாறான தொழிற்சாலைகள் தொடர்பாக அதிக கவனம் செலுத்துங்கள். ஏனென்றால் பகுதி வளத்தை பாதிக்கின்றது, மனித வளத்தை பாதிக்கின்றது. தொழில்களை இயற்கையான முறையிலே இருக்கின்ற பல செயற்பாடுகளை நாசமாக்கின்றது. ஆகவே இந்த கண்மூடித்தனமாக இவ்வாறான செயற்பாடு அனுமதி வழங்க முடியாது. இன்று ஆயிரக்கணக்கான ஏக்கர்லே நாங்கள் ராளை வளர்க்கப்போறோம், அதை வளர்க்கப்படும் சொல்லலாம். ஆனால் அது மக்கள் விரும்பாத என்றால் வாகரை என்பது சுமார் 30,000 மேற்பட்ட மக்களை கொண்ட 540 சதுர கிலோமீட்டர் நிலப்பரப்புக்கு மேற்பட்டு கொண்ட இயற்கையாகவே பாலும் தேனும் ஓடுகின்ற ஒரு அழகிய பிரதேசம். ஆனால் அந்த பிரதேசத்திலே அவிருத்தி என்ற போர்வையில் நாங்கள் இல்முனைச்சா இருக்கலாம், ராள் வளப்பாக எந்த தொழிற்சாலை இருக்கலாம். அது அந்த பகுதியில் இருக்கின்ற வாகரை மட்டுமல்ல, எந்த பகுதியா இருந்தாலும் அது அந்தந்த பகுதி மக்களுடைய மனித வளத்தை, அவருடைய சீவனோபாயமான அடிப்படையான தொழிலை, வாழ்வாதாரத்தை பாதிக்கின்ற வகையில் அமையுமானால் அதுக்கு அனுமதியை வழங்க முடியாது. அதில் நாங்கள் மிக தெளிவாக இருக்கின்றோம். அது சம்பந்தப்பட்ட அதிகாரிகளுக்கு நாங்கள் தெளிவாக கூறியிருக்கின்றோம். இதற்கு ஒருபோதும் நான் துணை நீக்க மாட்டோம் என்று. ஆகவே இதை கடந்த காலத்திலும் எதிர்த்தவர்கள் இப்போது நாங்கள் இருக்கின்றோம். அதுக்கு நாங்கள் ஒருபோதும் துணை போக மாட்டோம் என்பதை நான் இந்த இடத்துல தெளிவாக கூறிக்கொள்ள விரும்புகிறேன். அதே நேரத்தில் நாங்கள் இன்னும் பகுதிய வளத்தையும் மனித வளத்தையும் பாதிக்காத சில தொழில் சாலைகளை கொண்டு வருவதற்கான முன்னெடுப்புகளை கொண்டு எடுத்து வருகின்றோம். அவற்றை நிச்சயமா நாங்கள் வெற்றிகரமாக செய்து முடிப்போம்.
அவ்வாறு
ஆயிரக்கணக்கான இளைஞ யுவதிகள் சொந்த மாவட்டத்திலே சொந்த பகுதிக்குள்ளே அவர்கள் வேலை வாய்ப்புகளை பெற்றுக் கொள்ளக்கூடிய ஒரு சாதகமான ஒரு சிறப்பான சூழல் உருவாகும். அதை உருவாக்கி கொடுப்பதன் எங்களுடைய முக்கிய கடமை என்பதை, முக்கிய கடமை அதைத்தான் நாங்கள் கடந்த காலம் முதல் செய்து கொண்டு வருகிறோம், தொடர்ந்து செய்வோம் என்பதையும் நான் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகிறேன். நன்றி.
சோதி மீலகட்ட கரு செல்வராசா கஜேந்திரன் மெத்துமா ஒத்துமாட்டு வினாடி பகக்காலையாக தீரும்.
அவைக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே, இன்றைய தினம் மதுவரி, ஏற்றுமதி, இறக்குமதி மற்றும் சுற்றுலா தொடர்பான சட்ட மூலங்கள் தொடர்பான விவாதம் இங்கே நடைபெற்று கொண்டிருக்கின்றது. இந்த சந்தர்ப்பத்திலே இந்த வடக்கு கிழக்கு பகுதிகளில் அண்மை காலங்களாக மதுபான சாலைகள் கண்மூடித்தனமாக அனுமதி வழங்கப்பட்டு திறக்கப்படுகின்ற சம்பவங்கள் காரணமாக மக்கள் மத்தியிலே மிகப்பெரிய அளவு அதிருப்தி ஏற்பட்டிருக்கின்றது. பல இடங்களிலே பாடசாலைகள், கோவில்கள் உள்ளிட்ட முக்கியமான மக்களுடைய இதய பகுதிகளாக கருதப்படக்கூடிய இடங்களிலே இந்த மதுபான சாலைகள் திறக்கப்படுகின்ற காரணத்தினால் மக்கள் அதற்கு எதிராக போராட்டங்கள் நடத்துகின்ற பொழுது அந்த போராட்டங்கள், அவர்களுடைய கோரிக்கைகள் புறக்கணிக்கப்பட்டு இந்த மதுபான சாலைகளுடைய உரிமையாளர்களுக்கு விரும்பியவாறு அங்கே போலீசார் நடந்து கொள்ளுகின்ற அல்லது அரசு திணைக்களங்கள் நடந்து கொள்ளுகின்ற நிலைமைகள் நீடித்துக் கொண்டிருக்கின்றது. இது ஏற்கனவே பொருளாதார ரீதியாக வீழ்ந்து போயிருக்கிற இந்த நாட்டிலே கல்வியில் அக்கறை இல்லாமல் நாட்டை விட்டு வெளியேற வேண்டும் என்று சொல்லி இளைஞர்கள் சிந்தித்துக் கொண்டிருக்கின்ற ஒரு சூழலிலே இந்த மதுபான சாலைகள் என்பது எஞ்சியிருக்கின்ற இளம் சமுதாயத்தினரையும் முற்றாக அழித்து மதுபானத்துக்கு அடிமையாக்குகின்ற ஒரு செயல்பாட்டை தான் நோக்கித்தான் கொண்டு செல்லுகின்றது. ஆகவே அரசாங்கம் கைத்தொழில் துறை சார்ந்த விடயத்திலே அதை அபிவிருத்தி செய்வதை விடுத்துவிட்டு இந்த மதுபான சாலைகள் திறப்பதன் மூலமாக வருமானத்தை ஈட்டிக்கொள்ளலாம் என்கின்ற அடிப்படையிலும் இந்த பாராளுமன்ற உறுப்பினர்களுக்கு இந்த மதுபான சாலை அனுமதி பத்திரங்களை வழங்குவதன் மூலம் அவர்களுடைய ஆதரவை பெற்றுக்கொள்ள வேண்டும் என்பதற்காகவும் இந்த சில அரசியல்வாதிகள் இந்த மதுபான சாலை பத்திரங்களை விற்று கோடிக்கணக்கிலே லாபம் ஈட்டி அதன் மூலமாக தங்களுடைய அரசியல் வாழ்க்கையை கொண்டு நடத்த வேண்டும், அதை அவ்வாறானவர்களுடைய ஆதரவை பெற்றுக்கொள்ள வேண்டும் என்பதற்காக ரணில் விக்ரமசிங்கை கையாளுகின்ற ஒரு மிக கீழ்த்தரமான ஒரு உபாயமாகத்தான் இந்த மதுபான சாலை அனுமதி வழங்குகின்ற செயல்பாடுகள் இருக்கின்றது. ஆகவே இது உடனடியாக நிறுத்தப்பட வேண்டும். மக்கள் மத்தியில் எதிர்ப்பு தெரிவிக்கப்படுகின்ற அந்த இடங்களில் இருந்து அந்த மதுபான சாலைகள் உடனடியாக அகற்றப்பட வேண்டும் என்றும் இந்த இடத்திலே நான் வலியுறுத்தி கேட்டுக்கொள்ள விரும்புகிறேன். அதே நேரத்திலே கடந்த 8ஆம் 9ஆம் திகதிகளில்
you have two more
கடந்த 8ஆம் 9ஆம் திகதிகளிலே வடமாகாணத்தில் இருக்கக்கூடிய தொழிற்சங்கங்களும் நாடு பூராகவும் நடைபெற்ற இந்த தொழிற்சங்க போராட்டத்திலே கலந்து கொண்டிருந்தார்கள். குறிப்பாக வடமாகாண அபிவிருத்தி உத்தியோகத்தர் சங்கம், அகில இலங்கை அபிவிருத்தி உத்தியோகத்தர் சங்கம், பொது முகாமைத்துவ உதவியாளர் சேவை சங்கம், அகில இலங்கை தமிழ் பேசும் தபால் ஊழியர் சங்கம், ஸ்ரீலங்கா தபால் தொலைத்தொடர்பு சேவை உத்தியோகத்தர் சங்கம், அகில இலங்கை உபதபால் அத்தியட்சகர் சங்கம் போன்ற சங்கங்கள் தொழிற்சங்க நடவடிக்கைகளிலே ஈடுபட்டிருந்தன. அன்றைய தினம் இந்த அரசாங்கத்தினுடைய அச்சுறுத்தல் காரணமாக வேலைக்கு சென்ற உத்தியோகத்தர்களுக்கு அவர்களுக்கு விசேட சான்றிதழ் ஒன்று வழங்குவதாகவும் சில கொடுப்பனவுகள் விசேட கொடுப்பனவுகள் வழங்கப்பட இருப்பதாகவும் ரணில் விக்ரமசிங்க நேற்றைய தினம் அமைச்சரவையில் ஒரு தீர்மானம் எடுத்திருப்பதாக அறியக்கூடியதாக இருக்கின்றது. இது ஒரு நேர்மையற்ற ஒரு அணுகுமுறை. இந்த தொழிற்சங்க நாட்டிலே பொருளாதாரம் நெருக்கடி காரணமாக விலை அதிகரிப்புகள் காரணமாக வாழ்க்கை செலவை கொண்டு நடத்த முடியாத நிலைமையிலே இந்த தொழிற்சங்கங்கள் தங்களுடைய சட்டபூர்வமான தொழிற்சங்க உரிமைகளின் அடிப்படையில் போராட்டத்தை நடத்தி இருக்கின்ற பொழுது அவர்களுடைய போராட்டத்தை நளினப்படுத்துவதற்காக தோற்கடிப்பதற்காக ரணில் விக்ரமசிங்கே இவ்வாறு ஒரு குள்ளநெறித்தனமான ஒரு செயல்பாட்டை செய்வது மிகவும் கண்டனத்துக்குரியது. அவர்கள் கோருகின்றவாறு அவர்களுக்குரிய அந்த அடிப்படை சம்பளத்தை 25,000 ரூபாவால் அதிகரிக்க வேண்டும் என்பதும் பதவி உயர்வு முறைமையுடன் கூடிய அபிவிருத்தி உத்தியோகத்தர் சேவை பிரமாண குறிப்பை வழங்க வேண்டும் என்றும் அவர்கள் கேட்டிருக்கின்றார்கள். சம்பள திட்டத்தை அதிகரித்தல், அதிவிசேட தரத்தில் நிர்வாக அபிவிருத்தி உத்தியோகத்தர் பதவியை ஏற்படுத்துதல், பொருளாதார அபிவிருத்தி உத்தியோகத்தர் சேவையை ஏற்படுத்துதல், பதிற்கடமை கொடுப்பனவுகளுக்கு ஏற்பாடுகளை மேற்கொள்ளுதல் மற்றும் ஏனைய படிகளை அதிகரித்து வழங்குதல் போன்ற கோரிக்கைகளை முன்வைத்து அவர்கள் அந்த போராட்டத்தை நடத்தியிருந்தார்கள். ஆகவே அவர்களுடைய கோரிக்கைகள் முற்றுமுழுதாக ஏற்றுக்கொள்ளப்பட வேண்டும் என்பதுடன் பல்கலைக்கழக கல்விசாரா ஊழியர்களுடைய போராட்டம் 71வது நாளாக நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. அவர்களுடைய போராட்ட கோரிக்கைகள் இன்னமும் ஏற்றுக்கொள்ளப்படவில்லை. ஆகவே இந்த பல்கலைக்கழக கல்விசாரா ஊழியர்களுடைய கோரிக்கைகள் அனைத்தும் நிறைவு செய்யப்படக்கூடிய வகையில் அல்லது அவர்கள் ஏற்றுக்கொள்ளக்கூடிய ஒரு இணக்கப்பாட்டை எட்டக்கூடிய வகையிலே அரசாங்கம் உடனடியாக ஒரு இணக்கப்பாட்டிற்கு வர வேண்டும். அந்த போராட்டம் நீடிக்கின்ற காரணத்தினால் பல்கலைக்கழக மாணவர்களுடைய கல்வி மிக மோசமாக பாதிக்கப்படுகின்றது. இந்த விடயத்திலே அரசாங்கம் பாராமுகமாக இருக்கின்றது. SLAS மற்றும் SLES போன்ற உயர் பதவிகளில் இருக்கின்றவர்களுடைய கோரிக்கைகள் ஏற்றுக்கொள்ளப்படுகின்ற அதே நேரத்திலே இவர்களுடைய கோரிக்கைகள் புறக்கணிக்கப்படுவது கவலைக்குரிய இந்த விடயத்தை உடனடியாக அரசாங்கம் கருத்தில் கொண்டு தீர்வு காண வேண்டும் என்று
கேட்டுக்கொள்கிறேன். தவராசா கலைய அரசு மந்திரித்துமா உபதுமாட்டு வினாடி பகக்காலையத்தில்
தலைமை தாங்குகின்ற கௌரவ தலைவர்களே, இன்றைய தினம் மதுவரி கட்டளை சட்டத்தின் மீதான இந்த விவாதத்திலே இங்கே பேசிய அதிகமான அரசாங்க தரப்பு அரசியல்வாதிகள் இந்த மதுவை இன்னும் ஊக்கப்படுத்த வேண்டும் என்ற அடிப்படையிலே பேசியிருந்தார்கள். மிகவும் மனவேதனையான ஒரு விடயம் என்றால், இந்த நாட்டிலே மது அருந்துபவர்களால் ஏற்படுத்தப்படுகிற அழிவுகள் தீங்குகள் சம்பந்தமாக நாங்கள் சற்று ஆராய வேண்டும், யோசிக்க வேண்டும். இன்றே நாட்டிலே இளம் பராயத்தினர் முதல் முதியவர் வரைக்கும் இந்த மதுவுக்கு அடிமையாகி மிக மோசமான செயல்களிலே ஈடுபடுகின்றார்கள். இன்றே எத்தனையோ குடும்பங்கள் இந்த மது அருந்துவதனால் சீரழிக்கப்பட்டு தமது குடும்ப வாழ்க்கையை முன்னோக்கி செல்லாமல் தற்கொலை புரிகிற விடயங்களை எல்லாம் அவர்கள் அறியவில்லை போல் தெரிகின்றது. இன்றே இந்த நாட்டில் சட்டவிரோத மது உற்பத்தி நிலையம் சம்பந்தமாகவும் இங்கு பேசப்பட்டது. இந்த நாட்டிலே சட்டத்தையும் ஒழுங்கையும் நிலைநிறுத்தக்கூடிய போலீசார் இருக்கின்றார்கள். அவர்கள் அது சம்பந்தப்பட்ட விடயத்தில் நடவடிக்கை எடுக்க வேண்டும். ஆனால் அவ்வாறு அவர்கள் நடவடிக்கை எடுக்கிறார்களா என்ற ஒரு கேள்வி இருக்கிறது. அவர்கள் சில இவ்வாறு கள்ளச்சாராயம் உற்பத்தி செய்வர்களுக்கு உதவியாக போலீசார் சிலர் இருந்து செயற்படுவதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். குறிப்பாக இந்த நாட்டிலே இன்று அபிவிருத்தி சம்பந்தமாக பார்க்கிற பொழுது எங்களுடைய வடக்கு கிழக்கு போன்ற பிரதேசங்களில் பல கைத்தொழிற்பேட்டைகள் கடந்த யுத்த காலத்துக்கு முந்தைய காலங்களில் இருந்திருக்கிறது. ஆனால் தற்பொழுது இல்லை, அது அழிக்கப்பட்டிருக்கின்றது. ஆனால் இந்த நாட்டின் பொருளாதாரத்தை கட்டி எழுப்புகிற விடயம் பேசப்படுகிற பொழுது அவ்வாறான கைத்தொழிற்பேட்டைகளை புதுப்பிப்பதோ அல்லது அதுக்கு மாறாக புதியதை உருவாக்குவதோ என்ற அடிப்படையில் இந்த நாட்டில் எந்த விதமான சட்டங்களும் முன்னோக்கி செல்லக்கூடிய வகையிலே இல்லை என்பதனையும் இவ்விடத்தில் நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். குறிப்பாக இந்த நாட்டிலே தமிழ் மக்களுடைய பிரச்சனை என்ற விடயத்தில் இப்பொழுது அதிகமானவர்களின் கவனம் ஈர்க்கப்படாமல் இந்த நாட்டில் வாழ்கிற எங்களுடைய மக்களின் நிலைமை என்பது மிக மோசமாக இருந்து கொண்டிருக்கிறது. குறிப்பாக எங்களுடைய சம்மாந்துறை பிரதேச பிரிவுக்குட்பட்ட தொட்டாசுருங்கி வட்டை காணி சம்பந்தமாக நான் 2023 இறுதியிலே ஒரு அஜன்மன் மோசனை போட்டு பேசிய பொழுது காணி அமைச்சர் அவர்கள் விரைந்து நடவடிக்கை எடுத்து தருவதாக கூறினார். ஆனால் இது சம்பந்தமாக நாங்கள் அவரை சந்தித்து பேசியிருந்தோம். ஆனால் தொடர்ச்சியாக அது சம்பந்தமான நடவடிக்கை ஒரு இழுபறி நிலையிலே இருந்து கொண்டிருக்கிறது. குறிப்பாக அண்மையிலே நாங்கள் மாவட்ட செயலாளரை சந்தித்து பேசிய பொழுது இது சார்ந்த எந்த விதமான முன்னேற்ற அறிக்கையும் இல்லாத ஒரு எனவே உண்மையிலே இந்த தொட்டால் சுருங்கி வட்டை என்று சொல்லப்படுவது தமிழ் மக்களுடைய பூர்வீகமான தங்களுடைய ஆதாரங்களோடு அந்த இடத்துக்குரிய ஆதாரங்களோடு அவர்கள் இருப்பதும் ஆதாரமற்ற அடாத்தாக வேளாண்மை செய்வர்களின் செயற்பாடு இருப்பதும் தான் ஒரு மனவேதனையான ஒரு விடயம். எனவே அந்த விடயத்திலும் கூடுதலாக கவனம் எடுக்க வேண்டும். குறிப்பாக இங்கு பேசி எங்களுடைய சுற்றுச்சூழலுக்கு பொறுப்பாக இருக்கின்ற ராஜாங்க அமைச்சர் கௌரவத்துக்குரிய பியானந்தர் அவர்கள் எங்களுடைய மாகாணத்திலே ஏற்படுத்தப்படுகிற இல்மனை சம்பந்தமாக பேசியிருந்தார். நான் உண்மையிலே நான் பாராட்டுகிறேன். எங்களுடைய மாவட்டம் என்று சொல்லப்படுகிற பொழுது கடந்த காலங்களில் யுத்த சூழலால் மிக பின்னணியிலே இருக்கிற அந்த மாவட்டங்களில் இவ்வாறு இல்மனைட்டை போன்ற கனியவள் அகழ்வுகள் செய்யப்படுகிற பொழுது அந்த பிரதேசத்தின் சூழல் மாத்திரமல்ல அந்த மக்களும் பாதிக்கப்படக்கூடிய ஒரு சூழல் இருக்கின்றது. இந்த அடிப்படையிலே நாங்கள் கடந்த வருடத்திலும் கூட பொறுப்பாக இருந்த அமைச்சரிடம் இது சம்பந்தமாக எடுத்துரைத்திருந்தோம். இருந்தும் இப்பொழுது பாராளுமன்றத்தில் உரையாற்றுகிற பொழுது இவ்வாறு செயற்பாடுகளுக்கு நான் ஒருபோதும் அனுமதிக்க மாட்டேன் என்ற உத்தரவாதத்தை பேசியிருக்கின்றார். நிச்சயமாக நான் அவரை பாராட்டுகிறேன். எங்களுடைய கிழக்கு மாகாணத்திலே குறிப்பாக பாகரை அதே போன்று திருக்கோவில் போன்ற பிரதேசங்களிலே இதற்குரிய இல்மனைட் கனியவள அகழ்வுக்குரிய முன்னெடுப்புகள் மிகவும் தீவிரமாக முன்னெடுக்கப்பட்டுக் கொண்டிருக்கிறது. அந்த விடயத்திலே அவர் கூடுதலான கவனம் எடுத்து அந்த செயல் திட்டத்தை நிறுத்த வேண்டும். ஏனென்றால் கடந்த காலங்களில் அவ்வாறான அகழ்வுகள் நடைபெற்ற இடங்கள் மிகவும் பாதிக்கப்பட்டு சுற்றுச்சூழல் மிக மோசமாக பாதிக்கப்பட்டிருக்கிறது. இவ்வாறான சந்தர்ப்பத்திலே எங்களுடைய வறுமைக்கோட்டுக்குள் வாழ்கிற எங்களுடைய பிரதேசங்களில் அவ்வாறான செயற்பாடுகள் முன்னெடுக்கப்படுகிற பொழுது எங்களுடைய மக்கள் மிகவும் மோசமாக பாதிக்கப்படுவார்கள் என்பதில் எந்த விதமான
ஐயப்பாடு.
நிச்சயமாக அரசாங்கம் எங்களுடைய மக்களின் எதிர்கால செயற்பாடுகளிலே கூடுதல் அக்கறை செலுத்தவில்லை என்பதனை நாங்கள் இவ்விடத்தில் குறிவிக்க வேண்டும். இந்த நாடு அபிவிருத்தி அடைய வேண்டுமானால் எங்களுடைய தமிழ் மக்களுடைய பிரச்சனைகளை தீர்க்கிற கட்டத்தில் தான் சந்தர்ப்பத்தில் தான் நிச்சயமாக இந்த நாடு ஒரு முன்னேற்ற பாதை செல்லும் என்பதனை நீங்கள் ஒவ்வொரு உணர்ந்து கொள்ள வேண்டும். அந்த அடிப்படையிலே எங்களுடைய மக்களின் பிரச்சனைகளை நீங்கள் தீர்க்க வேண்டும் என்ற அந்த கருத்தையும் முன்வைத்து சந்தர்ப்பத்தை வழங்கிய எங்களுடைய தலைவருக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி,
வணக்கம். சேத்துமா மீனங்கட்ட கரு வீரசுமன வீரசிங்க மெத்துமா உபத்துமாட்டு வினாடி பக காலையாக தீரம்
கரு முலாசனாடு வரும் அந்தமேனே அத ஜூலி 10 මෙට අවුරුදු දෙකකට කලින් මෙරට මිනිස්සු පාට බහැලා ඒකට පිළිච්ච රජය ජනාධිපතිවරයා ගෙදර යවලා අනුපාතික ජනාධිපතිවරයා විදියට වර්තමාන ජනාධිපති රනිල් වික්‍රමසිංහ මහත්තයා පත් කළා අවුරුදු දෙකක් පිරණ දවස. එදා මේ මිනිස්සු පාට බැස්ස ඒ අරගල කරපු අරගලට මුල් වෙච්ච කාරණා වෙච්ච ආර්ථික අර්බුදය ඒ වගේම දේශපාලන අර්බුදය දැන් මාස 24ක් පස්සෙ ගිය මාස 24ක් ගත වුණාට පස්සේ ආපස්සට හැරලා බලනකොට ඒ ආර්ථික අර්බුදය දේශපාලන අර්බුදය සැබෑ ලෙස විසඳලාද කියලා ප්‍රශ්න කරන වෙලාවක් මේ 50 වෙනත් කාරණා එක්ක මෙරටේ ආර්ථික අර්බුදය සම්බන්ධව නිසි කියවීමක් නැතුව ඒ ආර්ථික අර්බුදය නිර්මාණය කර නිර්මාතෘවරුන් මේ ආර්ථික අර්බුදය ඔසවාගෙන ආපු ගමන් බගේම තවත් ඉස්සරහට යන්න අවුරුදු 46ක් පුරාවට ගෙනිච්ච මේ නව ලිබරල් ආර්ථිකයේ විරුද්ධ ආර්ථිකයේ වෙනදබල ආර්ථිකය තවත් ඔසවාගෙන යමින් මේකට පැලස්තර විසඳුම් දමමින් තමයි ගමන් කරන්නේ. ඒක නිසා මතපිටින් යම් විසඳුමක් තියෙනවා ප්‍රශ්න විසඳලයි කියලා පෙන්නන අය දැන් මේ 50 පමණක් වෙලාවට පේනවා මේ ප්‍රශ්නයට හරිය කියවීමක් ලැබලා තියෙනවද කියන කාරණාව. මෙරට ආදායම වැඩි වෙන්න ඕන ඒක රාජ්‍ය ආදායම වැඩි වෙන බදු ආදායම ප්‍රධාන කොටසක්.
බදු අය කළ යුතු නොකළ යුතු ශේෂ්ඨයන් පිළිබඳව හරි කිවීමක් නැතුව එදා 2019 සෞභාග්‍ය දක්මේ කළා සේම පහුගිය කාලෙත් වැඩි කරපු බදු ප්‍රතිපත්ති නිසා IMF උගුල මත හිරවෙලා වැඩි වෙච්ච කර බදු ප්‍රතිපත්ති නිසා මෙරට සමස්ත අර්බුදයක් බවට පත් වුණා. සුරාබදු සම්බන්ධව අවස්ථා ගණනාවක් අපි කිව්වා. හිතුමතේ වැඩි කරපු සුරාබද්ද නිසා අවස්ථා කිහිපයක 2023 මද්ද බත්පැන් වල මිල වැඩි කරලා මත්පැන් නිෂ්පාදනාගාර සහ බලපත්‍ර ගාස්තු වැඩි කරලා කරපු කියාවලිය තුළ එතෙක් ලැබිච්ච සුරාබදු ආදායම නොලබෙන තත්ත්වයක් නිර්මාණය වුණා. ඒක නිසා ඒ ගැසට් රිවර්ස් කරන ගැසට් එකක් තමයි පහුගිය කාලේ ජනවාරි මාසේ ගහපු ගැසට් එක පෙබරවාරි මාසේ රිවර්ස් කරලා දැන් මේ පනතක් විදියට සම්මත කරගන්න හදන්නේ. දැන් මේ බදු ප්‍රතිපත්ති නිසා වෙච්ච ප්‍රශ්න එකපසින් ගත්ත මුළු රාජ්‍යයේ මද කඩා වැටිලා දැන් මේ රට ආර්ථික ස්ථාවරතාවයක් තියෙනවා නම් එහෙම තත්ත්වයක් වෙන්න පුළුවන්ද? දේශපාලන ස්ථාවරභාවයක් තියෙනවා නම් අද එහෙම වෙන්න පුළුවන්ද? අද මේ රටේ ආර්ථික ස්ථාවරභාවයක්වත් දේශපාලන ස්ථාවරභාවයක්වත් සැබෑ ලෙස නැහැ. අද සමස්තයක්ම පාරට බහලා වැඩවර්ජනය කරන කාලයක්. ඉතිහාසයේ මෙහෙම අවස්ථාවන් අහම්බයක් විතර අවස්ථා කිහිපයක් විතරයි දැක්කේ. අද සමස්ත රාජ්‍ය සේවයම පාරට බහලා තියෙනවා. 1980 ජූලි මාසේ ජූලි වැඩවර්ජනය තිබුණා. අද අවුරුදු 44ක්. ඒ ජූලි වැඩවර්ජන වෙලාවේ එදා රුපියල් 10ක් දෛනික පරිදි වැඩි කරන්න කියලා ඒ පාට බැස රාජ්‍ය සේවකයන් 40,000ක් ගෙදර යවපු ජේආර් ජවද රනිල් වික්‍රමසිංහ ආණ්ඩුව ඔබතුමියට හොඳට මතක ඇති. 40,000ක් ගෙදර යවුවා. සිය ගාණක් සියවදි හානි කරගත්තා. එහෙම කරපු ආණ්ඩුව අද වෙනකොටත් නැවත වතාවක් ඒ වෘත්ති සමිති සහ ඒ මිනිසුන්ගේ ඉල්ලීම් සාධාරණ ඉල්ලීම් පැත්තකට දාලා පයිසකට දාලා මොඩචුන් ගන්නවා.
ඔබතුමාට තව විනාඩි දෙකක්.
වැඩ වර්ධනයේ කරපු නැති මිනිසුන්ට ඉන්ක්‍රිමන්ට් දුන්න කියලා මේ ප්‍රශ්නේ විසඳනවද? මේ ප්‍රශ්නෙට කැත්තට පොල්ල විදියට ඉඳලා මේ ප්‍රශ්නේ විසඳන්න පුළුවන්ද? ආණ්ඩුවෙන් අපි ඉල්ලනවා මේ අර්බුදය හරි ලෙස කියවලා සාධාරණ මැදිහත් වීමක් වෙන්න. දොස්තර මහත්වරු වර්ධනය කරනකොට ඒ ඩැට් එක දෙනවා 40,000. හැබැයි ඒකට සමගාමීව තියෙන අනිකුත් සේවාන් ගැන කිසිම දැකීමක් නැහැ. ඒක ආයුර්වේද වෛද්‍යවරුන්ගේ අර්ගලය සාධාරණ අර්ගලයක්. දොස්තර සහ ආයුර්වේද වෛද්‍යවරුන් අතර පරතරයක් තියෙනවාද එහෙම? ඒක නිසා කිසිම කියවීමකින් තොරව මේ දේවල් ක්‍රියාත්මක කරන්නේ විධායක සේනාවේ නිලධාරීන් පඩිවැඩි කරන්න කියලා ඉල්ලනකොට ඔවුන්ට 20,000ක් දෙනවා. ඔව් දෙන්න ඕන. හැබැයි ඒ හා සමානව සේවය කරන ඔවුන්ට සමගාමීව සහ අනිකුත් කාරණා ගැන කිසිම මැදිහත් වීමක් නැහැ. ඒක නිසා කළමනාකරණ සේවා නිලධාරීන් සහ සංවර්ධන නිලධාරීන්ගේ අර්ගලය සාධාරණ අර්ගලයක් මේ වෙලාවේ සිදුවෙන. හැබැයි ඒව ගැන කිසි කිවීමක් නැහැ. කතර බොල්ල වගේ ඉඳලා කියවල් කරන්න ඕන දෙයක්ද? හැබැයි මේ වෘත්තීය සමිති අරගල ගැන යම් අදහසක් කියන්න ඕන. මං දෙයියන්ගේ නාමයෙන් ඉල්ලනවා වෘත්ති සමිති නායකයන්ට, මේක පිටිපස්සෙන දේශපාලන පක්ෂ නායකයන්ට මේ සමක්ම අරගලය තුළින් ජයග්‍රහණය කරන්න ඕන. හැබැයි යම් ශ්‍රේෂ්ඨයන් සම්බන්ධව මීට වඩා සානුකම්පිත වෙන්න, පළවෙනි කාරණා සෞඛ්‍ය ශ්‍රේෂ්ඨය, දෙවෙනි කාරණා අධ්‍යාපන ශ්‍රේෂ්ඨය, මේ අර්බුද තව තවත් නිර්මාණය වෙන ආකාරයට මේවායේ වැඩවර්ජනය කරන්න එපා. ගුරුවරුන්ගේ සාධාරණ ප්‍රශ්න මූලාශ්‍රයෙන් මන්න මන්ත්‍රීමේ ඔබතුමියක් ගුරුවරියක් විදියට අපි දන්නවා ඔවුන්ගේ ප්‍රශ්නේ සාධාරණ ප්‍රශ්නයක්. ඉතිහාසයේ වෘත්ති සමිති නායකයන් කිසිදු අවස්ථාවක අධ්‍යාපන ශ්‍රේෂ්ඨය
වර්ජනය කරනවා. ගරු මන්ත්‍රීතුමා
මකට අවසන් කරනවා. ඉතිහාසයේ කිසිම අවස්ථාවක අධ්‍යාපන ශ්‍රේෂ්ඨය වර්ජනය කරේ නැහැ. ඉතිහාසයේ එතර ගුරුවරුන්ගේ ප්‍රශ්නකට අනිකුත් වෘත්ති සමිති සගයන් සහයෝගය ලබා දුන්නා. ඒ වගේ මේ මොහොතේ අනද්දර කාර්ය මණ්ඩලය විශ්වවිද්‍යාල කරන අර වර්ග අර මේ වර්ජනයට දවස් 70ක් ගිහිල්ලා බරපතල ප්‍රශ්නයක් නිර්මාණය වෙලා තියෙනවා. ඒක නිසා මේ කාරණා සම්බන්ධව කැත්තර පොල්ල වගේ ඉන්නේ නැතුව ආණ්ඩුව සාධාරණ මැදිහත් වෙන්න ඕන. මේ කාරණාව නොවන තාක්කල් මේ ප්‍රශ්නේ ප්‍රශ්නයක් අවසාන වශයෙන් කියන්නේ මේ වනික පැලස්තර දාලා විසඳන්න ඕන කාරණාවක් නෙවෙයි. මීට කලින් අවස්ථාවකක් කිව්ව වගේ මේ වැටුප් සම්බන්ධව ජාතික වැටුප් ප්‍රතිපත්තියක් හදන්නේ නැති තාක්කල් මේ ප්‍රශ්නේ තවත් ප්‍රශ්න බවට පත් වෙනවා විතරයි. ඒක ජාතික වැටුප් ප්‍රතිපත්තියක් හැදීම ඒ සඳහා වන විධිමත් කොමිෂන් දැන් මොකක්ද දෙයක් හදලා දුන්නා පහුගිය දවස් අපි දැක්කා කවුද කොහෙද කින්ද මන්ද මොකක්වත් දන්නේ නැහැ. ඒ නිසා පක්ෂ විපක්ෂ ભેදයෙන් තොරව මේ පාර්ලිමේන්තුවට නියෝජනය කරන සියලු පක්ෂවල මැදිහත් වීම එක්ක ජාතික වැටුප් කොමිෂමක් එක්ක ජාතික වැටුප් ප්‍රතිපත්තියක් හදලා තමයි මේ අර්බුදය විසඳන්න ඕන කියන කාරණා සිහිපත් කරමින් මේ සම්බන්ධව රාජයේ සානුකම්පිත සහ අත්‍යවශ්‍ය මැදිහත් වීම වෙන්න කියන කාරණා සිහිපත් කරමින් මාන්‍යනා බොහොම ස්තුතියි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මීළඟට ගරු දිලුම් අමුණුගම අමාත්‍යතුමා ඔබතුමාට විනාඩි 15ක් කාලයක්
තියෙනවා. මූලාසන ආරෝඪ මන්ත්‍රීමියනේ අද දිනේ සුරාබදු වගේම මුදල් අමාත්‍යංශයත් ඒ වගේම ආයෝජන ප්‍රවර්ධන අමාත්‍යංශය යටතේ තියෙන strategic development project named dedicated textile manufacturing zone in Erawal Battiklo district කියන එකේ ගැසට් නිවේදනය නිවැරදි කරලා ගැසට් කිරීම අද දිනේ සිද්ධ වෙනවා. ඒ හරහා සිද්ධ වෙන්නේ අපේ වැලෙන්ඩ්‍රන් මන්තුමා කියපු ආකාරයට 2021 වර්ෂයේ මඩකලපුව දිස්ත්‍රික්කයේ පුන්නකුඩා කියන ප්‍රදේශයේ අක්කර 200ක ඉක්මවා ගිය ඇඟලුම් නැත්තම් රෙදිපිලි නිෂ්පාදන කර්මාන්ත පුරයක් ආරම්භ කළා තියෙනවා. මේ වෙනකොට ආයෝජන මණ්ඩලයේ ඒ සඳහා අවශ්‍ය මුදල් විශාල ප්‍රමාණයක් ආයෝජනය කරලා මේ ටෙක්ස්ටයිල් පාර්ක් එකේ වැඩ කටයුතු අවසන් කරලා දැන් එක සමාගමක් ජේජේ මිනිස් කියන සමාගම වැඩ කටයුතු ආරම්භ කරලා තියෙනවා. මේකේ දිගින් දිගටම විපක්ෂයේ මේ බදුසහන ගැන වරදවා වටහගෙන චෝදනා කළත් මේ රාවුල් කියන නිදහස් කලාපයේ තුල ඇතුල් වන ඕනෑම ආයෝජකයෙකුට ඒ ආයෝජකයාගේ ආයෝජන ත්‍රිශෝල් එක ඩොලර් මිලියන 500 ඉක්මවා යා යුතුයි. ඩොලර් මිලියන 500 ඉක්මවා ගිය ඒ අවම මට්ටමක ආයෝජකෙක් රෙදි මැසීම සඳහා නෙමෙයි, මේ ඇපරල් ඉන්ඩස්ට්‍රි එක නෙමෙයි, ඒ කියන්නේ රෙදි ගෙනල්ලා මහන එක නෙමෙයි, මේ රෙදි නිෂ්පාදනය කිරීම සඳහා ඇතුළත් වෙනවා නම් ඒ අයට ඉබේටම උපාය මාර්ගික තත්ත්වය නැත්නම් ස්ට්‍රැටජික් ස්ටේටස් හම්බෙන්න තමයි මේ සෝන් එක හදලා තියෙන්නේ. එතකොට ඒකෙදි යම් බදු සහන හරි මොනවා හරි දෙනවා නම් මේ විපක්ෂෙන් කියන කතාව අමෝලික බොරුවක්. මේ කවුරු හරි සුද්දෙකුට එන්න කියලා බදු ගෙවන්න නැතුව ඉන්න කියනෝ නෙමෙයි. ඒ බදු සහනය දෙන්නේ ඒ රටට කියන ආයෝජනයේ ප්‍රමාණය අනුව. උදාහරණයක් ඩොලර් මිලියන 500ක් කියන විශාල බිලියන භාගයකට ආසන්න ආයෝජනයක්. ඒ ආයෝජනයේ අවශ්‍යයි එරාවුල් සෝන් එකට ඇතුළත් වීම සඳහා. මොකද රෙදි පිලි නිෂ්පාදනය කිරීම සඳහා ඒ යන්ත්‍ර සූත්‍රවල ආයෝජන මුදල වැඩි. මහානේ වගේ නෙමෙයි. එතකොට ඒ තරම් මුදලක් වැය කරලා ඒ අය ඇතුළත් වුණාම එළිය මේ කටයුත්ත කෙරුවොත් විශේෂයෙන්ම වෝටර් ට්‍රීට්මන්ට් ප්ලාන්ට්ස් නැත්තම් ජලය පිරිපහදු කරලා නැවත මුදා හැරීමේ ඒ උපාංග වැනි දේවල් මේ රෙදිපිලි නිෂ්පාදනයට ආවේනික උපාංග දැන් අපි ආයෝජන මණ්ඩලය මගින් සකස් කරලා තියෙනවා. එතකොට මේක මේ අය ආකර්ෂණය කර ගැනීම සඳහා තනි කෙනෙක් ඇවිල්ලා රෙදිපිලි නිෂ්පාදනාගාරයක් හදලා ඒකේ වෝටර් ට්‍රීට්මන්ට් ප්ලාන්ට්ස් සී අවුට් ෆෝල් මේ ඔක්කොම හදනවට වැඩිය අදේ යට තියෙන මේ පුරේට ඇවිල්ලා තමන්ගේ කර්මාන්තය පටන්ගෙන ආයෝජන මණ්ඩලයේ විසින් සපයලා ඇති අර වියදම දරන්න නැතුව ඒව පාවිච්චි කරලා එයාගේ කර්මාන්තය ආරම්භ කිරීම මේක තමයි මේකේ කැච් එක නැත්තම් ආකර්ෂණීය තත්ත්වය අපි ඇති කරලා තියෙනවා. එතකොට මේකේ තිබුණු ප්‍රශ්නේ තමයි පහුගිය ගැසට් එකෙන් 20/21 ගැසට් එකෙන් බලාපොරොත්තු වුණේ මෙය වුණත් ඒ ගැසට් එක කියලා බලපුවාම කියවෙන ආකාරය අනුව මේ කර්මාන්තපුරයට ඇතුල් වුණත් නැවත නැවතත් උපාය මාර්ගික ව්‍යාපෘතියක් හැටියට මේවට අනුමැතිය ලබා ගන්න කැබිනට් එකට යන්න ඕනේ තත්ත්වයක් තමයි පහුගිය 20/21 ගැසට් එක කියවපුවාම පැහැදිලි වෙන්නේ. මෙන්න මේක නිවැරදි කිරීම තමයි අද කෙරෙන්නේ. මොකද ඒක නිවැරදි කරන්නත් හේතුව දැන් උදේ ඉඳන් අපි දැක්කා බෙරිහන් දුන්නා මේ හිතවතුන්ට මේ ස්ට්‍රැටජික් ස්ටේටස් දෙනවා කියලා. දැන් උපාය මාර්ගික ව්‍යාපෘති තත්ත්වය ලබා දීම විශේෂම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් එක්ක ගිවිසුම් ගත වුණාට පස්සේ නතර කරලා තියෙනවා. පහුගිය නොවැම්බර් මාසයේ සිට කිසිම ව්‍යාපෘතියකට මේ තත්ත්වය අපිට ලබා දෙන්න බෑ. මම නම් දකින්නේ ඒක වාසිසාගත තත්ත්වයක් හැටියට නෙමෙයි. මම නම් දකින්නේ ඒක අවාසිසාගත තත්ත්වයක් හැටියට. හැබැයි අපි චාමර මන්තුමා කියපුවා එමතුමා කියපුවා ආකාරයට මේ ගිවිසුම් ගත වීමේ අවාසි වාසි අපහසුතැන් පහසුතැන් හැම වර්ගයේම තියෙනවා. මේකෙදී අපිට තියෙන අවාසිය තමයි අපිට ඩොලර් මිලියන 500 නෙමෙයි ඩොලර් බිලියනයක්ම කොහරි ව්‍යාපෘතියක් එනවා නම් ලංකාවට ඒකට උපාය මාර්ගික තත්ත්වය නැත්නම් ස්ට්‍රැටජික් ස්ටේටස් එකවත් දෙන්න බැරි තත්ත්වයක් තියෙනවා. ඒක නිසා නතර වෙච්ච ව්‍යාපෘති කීපෙකුත් තියෙනවා. ඒකත් අපි කියන්නට අවශ්‍යයි. ඒකයි නරක පැත්ත. හැබැයි කෙසේ වෙතත් ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් සමග මේ ගිවිසුම අනුව යනකොට අර 20/21 අපි ඒ තීන්දුව අරගෙන තිබුණේ නැහැ. හැබැයි ඔය කියන සෝන් එකටත් එකින් එක ගන්න කියොත් එතකොට දැන් ඒක අත්තිටුවලා තියෙන නිසා ඒ සෝන් එකටත් අපිට ආයෝජකයෝ කියන්න බැරි වෙන නිසා තමයි මේ නිවැරදි කිරීම අපි වහ වහාම මේ මොහොතේ කරන්න කියන කාරණේ පැහැදිලි කරන්න ඕනේ. ඉතින් අද මේ ගැසට් එක නිකුත් වුණාට පස්සේ ඩොලර් මිලියන 500 ඉක්මවලා යම් ආයෝජකයෙක් කරනවා නම් රෙදි පිලි අමුද්‍රව්‍ය නිෂ්පාදනය කිරීම ඒ අයට එතෙන්ට ඇතුල් වෙලා ඒ කටයුතු කරගෙන යන්න පුළුවන්. අපි වේලෙන්දන් මන්තුමක් වගේ මඩකලපුව දිස්ත්‍රික්කයට විශාල රැකියා ප්‍රමාණයක් ලබා දෙන දහදහ මූලිකවම දහදහ ඉක්මවාගේ රැකියා ප්‍රමාණයක් ලබා දෙන ඉතාම වටිනා ව්‍යාපෘතියක් කියන කාරණය අපි මතක් කරන්නට අවශ්‍යයි. ඊට වැඩිය දීර්ඝ වේ පිළිබඳව මම කතා කරන්නේ නැහැ. අද දිගින් දිගටම අපි දැක්කා චෝදනා එල්ල වුණා මේවා ගියන
ඕඩර් ප්ලීස් ගරු නියෝජ්‍ය කතානායකතුමා මූල ආසනය සඳහා
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මම කියමින් සිටියේ අදත් විපක්ෂයෙන් දිගින් දිගටම අපිට චෝදනා එල්ල කෙරුවේ මේ බදු සහන අපි ලබලා දෙනකොට මේ මිතුරන්ට මේවා ලබා දෙනවා නැත්තම් විදේශිකයින්ට මේ සහන ලබලා දෙනවා දේශීය ව්‍යාපාරිකයින්ට ලබා දෙන්නේ නැහැ කියලා. ඒ නිසා මේ පිළිබඳව අපි පැහැදිලි කිරීමක් කරන්නට අවශ්‍යයි. මේ බදු සහන ලබා දීමේදී ඩොලර් 100ක් අරන් ඇවිල්ලා ආයෝජනය කරන්න එන පුද්ගලයාට මේ බදු සහන ලැබෙන්නේ නැහැ. සෑම ශේෂ්ත්‍රයකම ආයෝජන මණ්ඩලය විසින් කැබිනට් මණ්ඩලයට ඉදිරිපත් කරලා අනුමත කර ගන්නා ලද අවමය ආයෝජන මට්ටමක් නැත්තම් මිනිමම් ත්‍රෙෂෝල්ඩ් එකක් මේ සඳහා යොදාගෙන තියෙනවා. උදාහරණයට BOI ස්ටේටස් ලබා ගැනීම සඳහා අඩුම ත්‍රෙෂෝල්ඩ් එක ඩොලර් 105 දක්වා අපි දැන් පහුගිය කාලේ අඩු කෙරුවා. ඒ වගේම ඒක ඇතුළතත් විෂයානුබද්ධ නොයෙකුත් නිෂ්පාදන සඳහා වෙන් වෙන්ව ඒක ඇතුළත වෙන් කරපු ත්‍රෙෂෝල්ඩ් උත් තියෙනවා. ඉතින් මෙන්න මේ ත්‍රෙෂෝල්ඩ් එක අනුව තමයි අපි මේ බදු සහන ලබලා දෙන්නේ. අපි කියන්න මම නම් කැමැත්තෙන් නෙමෙයි ඒක කියන්නේ අකමැත්තෙන් උයි කියන්නේ. අපි ආයෝජකයෝ ගෙන්වා ගන්නට නම් තරඟකාරී වෙන්නට අවශ්‍යයි. පහුගිය කාල සීමාව තුළ විශේෂයෙන්ම මහා කොළඹ ආර්ථික කොමිසම තියෙන කාලේ ඒ ආපු නීති රීති අනුව විශේෂයෙන්ම ආයෝජකින්ද සහන රසක් ලබා දීමේ හැකියාව තිබුණා. දැන් අපිට ඉතුරු වෙලා තියෙන්නේ එක ක්‍රමවේදයයි. ඒ එන්හාන්ස් කැපිටල් ඇලවන්ස් කියන ක්‍රමවේදේ මේකෙන් සිද්ධ කරන්නේ තමන් කරන ආයෝජනේ නැවත උපයා ගන්න තුරු ඩොලර් මිලියන 500 නම් ඩොලර් මිලියන 500 නැවත උපයා ගන්න තුරු බදු අය නොකිරීම. මේක පමණයි තියෙන දැනට ලබලා දීලා තියෙන සහනේ. ඉතින් මේක ඉතාම සාධාරණ එකක්. පහුගිය කාලේ තිබ්බ අවුරුදු 50ට දෙන්න පුළුවන්, අවුරුදු 25ට දෙන්න පුළුවන්. මේව ඔක්කොම දැන් නතර කරලා තියෙනවා. ඒ නිසා විදේශ ආයෝජකින්ට වුණත් දෙන සහන ප්‍රමාණය දැන් අපි අඩු කරලා තියෙන්නේ. ආයෝජන මණ්ඩලයේ සහ අපි විශාල සටනක යෙදෙනවා. මේ කියන එක කාණ්ඩයක සහනයක් විතරක් පවත්වාගෙන කොහොමද අපි මේ ආයෝජකයෝ ආකර්ෂණය කරගන්නේ කියන කාරණේ. හැබැයි ඒ ප්‍රශ්නෙට යම් පිළිතුරක් අපිට ලැබෙන්නේ ආයෝජන පරිසරයේ හොඳ තත්ත්වයේ තියෙනවන සහනම නෙමෙයි ආයෝජන කියලා කියන්නේ. සහනම දීපු පළියට අපි ගිහිල්ලා ඇෆ්ගනිස්තානයේ හැම සහනෙම දෙනවා කිව්වොත් අපි ගිහිල්ලා ආයෝජනය කරන්නේ නැහැ. අපි වෙනත් තැනක සහන දුන්නයි කියලා ආයෝජකෙ ගිහිල්ලා ආයෝජනය කරන්නේ නැහැ. අද පහුගිය කාලේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමා සහ රජය අනුගමනය කරපු ක්‍රියාපිළිවෙල නිසා අද ආයෝජකින් ශ්‍රේණිගත කරන ආයතන විශේෂයෙන්ම දැන් සංචාරක ශේෂ්ත්‍රයේ ගත්තාම එයාගේ ශ්‍රේණිගත කිරීම වල හොඳම ඩෙස්ටිනේෂන් එකක් හැටියට සටහන් වුණා. ඒ වගේම තමයි ආයෝජන ශ්‍රේණිගත කිරීමේ ඒ ආයතන වලත් අදේ ශ්‍රේණිගත කිරීම වල අපි ඉහළට ඇවිල්ලා තියෙනවා. අද විශේෂයෙන්ම විනිමය අනුපාතය පිළිබඳව බලපුවාම අපිට පේනවා යම් ස්ථාවර මට්ටමක් තියෙනවා. මේ රටේ තෙල් ගහ ගන්න ඩොලර් එකක් නැතුව තිබිච්ච රටේ අද ඩොලර් සංචිත ඉහළ ගිහිලා තියෙනවා. අද කොටස් වෙළඳ පොළ ස්ථාවර වෙලා තියෙනවා. ඒ නිසා අද ආයෝජන අපි සහන දීම අඩු කරලා තිබුණත් ආයෝජන පරිසරය සුබ අතරට හැරීම නිසා අද දැනටත් ඍජු විදේශ ආයෝජන පැමිණෙමින් තිබෙනවා. මම කලින් සඳහන් කරපු ආකාරයට මේ වසරේ අපිට ලබලා දීපුලා තියෙන ඉලක්කය ඩොලර් බිලියන 1ක් වුණත් මේ වෙනකොටම අපි ඩොලර් බිලියන 1ක විතර ඩොලර් මිලියන 800ක විතර ගිවිසුම් අපි අත්සන් කරලා තියෙනවා. තව සුළු දිනයකදී ඉතුරු ඒවා අත්සන් කිරීමේ හැකියාව තියෙනවා. තුන්වෙනි කාර්තුව වෙනකොට අපි ඩොලර් බිලියන 2.3 දක්වා යෑමේ හැකියාව තියෙනවා කියන කාරණේ අපි මතක් කරන්නට අවශ්‍යයි. අපි අමාත්‍යංශ රසක් එක මේ ආයෝජනයක කටයුතු කරනවා. අපේ ආයුර්වේද පිළිබඳ අපේ අමාත්‍යතුමා මෙතන ඉන්නවා. ඒ අමාත්‍යංශයත් එක්ක අපි ආයුර්වේදමය වගා කිරීම සහ අපනයන කිරීම කොහොමද කියලා අපි කටයුතු කරගෙන යනවා. ඊයේ දිනේ අපි විශේෂ සාකච්ඡාවක් තිබුණා පොලිසියත් එක්ක ඉන්වෙස්ටර් ප්‍රොටෙක්ෂන් නැත්නම් ආයෝජකින් ආරක්ෂා කිරීම සඳහා වෙනම කොට්ටාස පොලිසියේ බිහි කරන්නේ කොහොමද කියන එක පිළිබඳව අපි සාකච්ඡා කරගෙන ගියා. මොකද පෙරේදා වෙච්ච දේ වගේ ඒවා බලපුවාම ආයෝජන ප්‍රොටෙක්ෂන් කෙසේ වෙතත් අනිත් අයගේ ප්‍රොටෙක්ෂන් පිළිබඳවත් ප්‍රශ්නයක් තියෙන නිසා මේ වගේ සිද්ධීන් දැක්කම ඒක අපිට පේන්නේ එක දෙයක්. නමුත් ආයෝජකන පරිසරයට ඍජුවම බලපානෝ රටේ තියෙන ආරක්ෂක තත්ත්වය. හැබැයි මේක සඳහන් කරපු හැටියෙම ටිරාන්වල සැමතුමත් පොලිස්පත්තුමත් හොඳ යෝජනාවක් ගෙනාව ආයෝජකින්ගේ ආරක්ෂාව සහ එයාගේ පැමිණිලි විභාග කරන්න, ඔය තියෙන මාෆියා කල්ලි එක ගනුදෙනු කරන්න, කප්පංස අල්ලස් දූෂණය සමග ගනුදෙනු කරන්න විශේෂ පොලිස් කොට්ටාසයක් ඉන්වෙස්ටර් ප්‍රොටෙක්ෂන් ඩිවිෂන් එකක් ස්ථාපිත කරන්න ඒ අය යෝජනා කරලා තියෙනවා. ඒ යෝජනාව ආයෝජන රාජ්‍යමතිවරය හැරින් අපි ඉහලින්ම පිළිගන්නවා කියන කාරණේත් මේ අවස්ථාවේදී මතක් කරන්නට අවශ්‍යයි. මගේ දේ කාල වේලාව ඉක්මවන නිසා ඊට වැඩිය මම අනිකුත් කාරණා ගැන කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. විශේෂයෙන් දිගින් දිගටම මේ ඇතිවන වර්ධන පිළිබඳව කතා කරුවත් දැන් අපිට එක අතකින් සතුටු වෙන්න පුළුවන්. මොකද ඉස්සර පෙළපාලි ගියේ මන්ත්‍රීවරුන්ගේ ගෙවල් වලට ආවේ විදුලිය දෙන්න, ඉන්ධන ටික දෙන්න, කෑම ටික දෙන්න. අද එන්නේ පඩි වැඩි කරගන්න කියලා. පඩි වැඩි කරන්න කියලා කියන උපවාස කියන ස්ට්‍රයික් කවදත් තිබුණා. අද මේවට වැඩිය පිටිපස්සේ දේශපාලන බලල්ලත් එක්ක සම්බන්ධ වර්ජන රැල්ලක් දියත් කරන එකේ ප්‍රශ්නයක් නැහැ. ස්ථාවර තත්ත්වයක් තුළ. හැබැයි යන්තම් මේ රජයේ වැඩපිළිවෙළ සහ ජනාධිපතිතුමාගේ වැඩපිළිවෙළ නිසා යන්තම් මේ රටේ ණය ප්‍රතිව්‍යුහගතකරණය සාර්ථක වෙලා දැන් අහනවා සුභාරංචියද කියලා. මේ ණය ප්‍රතිව්‍යුහගතකරණය සාර්ථක වෙලා නැවත අපේ රටේ තියෙන ව්‍යාපෘති ආරම්භ කරන්න හැකියාව ලැබිලා අද මේකේ වාහන යම් ප්‍රමාණයක් සංචාරක ශේෂ්ත්‍රය සඳහා ආනයනය කරන්න අපි අනුමැතිය ඉල්ලනවා. මේ ශේෂ්ත්‍රයන් වර්ධනය වෙලා ආර්ථික යම් මට්ටමකට ගොඩනැගුණාම මේ ඉල්ලීම් කිරීමේ හැකියාව තියෙනවා. අපිට මේකේ පිටිපස්සේ තියෙන බලල්ලත හොයාගන්න හැකි වෙන්නේ අද කොයි ශේෂ්ත්‍රයේ බැලුවත් උතුරු ප්‍රදේශවල අද මේ වර්ජන සාර්ථක ලෙස ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. නැගෙනහිර ප්‍රදේශයේ මේ වර්ජන සාර්ථක ලෙස ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. විශේෂයෙන්ම අපේ දේශපාලන පක්ෂ ප්‍රබලව නියෝජනය කරන ප්‍රදේශවල තමයි
මේ රටේ සභාවේ කටයුතු අවසන් වන තෙක් අමතර කාලය ලබා දීමට සභාවකඟද
මේ අවස්ථාවේ වැඩපිළිවෙලට සියලු දෙනාට සහාය ලබා දෙන්න කියන ඉල්ලීම කරමින් මම කතා අවසන් කරනවා. බොහොම
ස්තුතියි. අද දින නියපත්‍රයේ විෂය අංක 1 සුරබදු ආඥා පත්‍රයේ නිවේදන දෙකක් අනුමත කිරීම.
හායි.
විෂය අංක 1 සභාවකඟද?
හායි.
විෂය අංක 2 සභාවකඟද? විෂය අංක 3 සභාවකඟද?
හායි.
විෂය අංක 5 සභාවකඟද?
හායි.
විෂය අංක 6 ඉදිරිපත් කිරීම.
හායි ඉදිරිපත් කරනවා.
සභාවකඟද?
හායි.